આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
ન્યૂ સાઉથ વેલ્સ સરકારે વિઝા સબક્લાસ 491 હેઠળ અપાતી સ્ટેટ સ્પોન્સરશીપમાં કેટલાક ફેરફારો કર્યા છે અને આ ફેરફારો તરત જ લાગુ કરી દેવામાં આવ્યા છે. તો આ વિષયે વધુ માહિતી આપી રહ્યા છે માઇગ્રેશન એજન્ટ પાર્થભાઈ પટેલ. નમસ્તે પાર્થભાઈ, SBS ગુજરાતીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે.
થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર મને અહીંયા ઇન્વાઇટ કરવા બદલ.
પાર્થભાઈ, ન્યૂ સાઉથ વેલ સબક્લાસ 491 સ્ટેટ સ્પોન્સરશીપમાં કઈ ફેરફાર આવ્યો છે તો તમે એ વિશે અમને જરા સમજાવશો?
હા જરૂર. જે ન્યૂ સાઉથ વેલ સ્ટેટ સ્પોન્સરશીપ છે એમાં પહેલા ક્રાઇટેરિયા એવો હતો કે તમારે એક વર્ષ ન્યૂ સાઉથ વેલ્સના રિજનલ બેઝ એમ્પ્લોય જોડે તમે કન્ટિન્યુઅસલી કામ કરેલું હોવું જોઈએ, એ મેઇન ક્રાઇટેરિયા હતો. એને ગવર્મેન્ટે ચેન્જ કરીને હવે ખાલી 6 મહિનાની રિક્વાયરમેન્ટ કરી નાખી છે. એટલે હાલમાં રિક્વાયરમેન્ટ એવી થાય છે કે તમે 6 મહિનાથી ન્યૂ સાઉથ વેલ્સના રિજનલ એરિયામાં રહેતા અને કામ કરતા હોવા જોઈએ, એક જ એમ્પ્લોય જોડે કામ કરતા હોવા જોઈએ, અને એ જે તમે કામ કરો છો એ તમારું જેમાં સ્કિલ્સ એસેસમેન્ટ થયેલું છે જે ઓક્યુપેશનમાં એના રિલેટેડ તમારું કામ હોવું જોઈએ. પ્લસ ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટ ગવર્મેન્ટની એક ડીમ્ડ સ્કિલ્ડ નામની રિક્વાયરમેન્ટ હોય છે, જેનો મતલબ એવો થાય કે જે બી ઓક્યુપેશનમાં તમે ક્વોલિફાઈ થતા હોય, માની લો મિકેનિકલ એન્જિનિયર, તો એમાં પ્રમેય પ્રોપર સ્કિલ પર કામ કરેલું હોવું જોઈએ, તો જ તમારો એક્સપિરિયન્સ ગણાય. અને જોડે જોડે એક બીજી ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ છે એ છે કે તમે $70,000 સેલરી લેવલ પર કામ કરતા હોવા જોઈએ, મતલબ તમારું એટલું અર્નિંગ હોવું જોઈએ. જો તમારા કલાક 38 hours પર વીક હોય, જો તમારા કલાકો એનાથી ઓછા હોય, તમે પર્મનન્ટ પાર્ટ ટાઈમ કામ કરતા હોય, તો અકોર્ડિંગલી પ્રોરેટા સેલરી ડિસાઈડ કરે. માની લો 38 કલાકના લેખે 70,000 સેલરી રિક્વાયરમેન્ટ છે, તો 20 કલાકના લેખે એપ્રોક્સિમેટલી 35,000-38,000 આજુબાજુ થઈ જાય એવી રીતે. એટલે આ હાલની રિક્વાયરમેન્ટ છે. એટલે ગવર્મેન્ટે જે એક વર્ષની રિક્વાયરમેન્ટ હતી એને ઓછી કરીને હવે 6 મહિના કરી દીધી છે.
બરાબર. તો પાર્થભાઈ, હવે આ નાણાકીય વર્ષમાં થોડાક જ મહિના બાકી છે, તો હજુ કેટલી એપ્લિકેશનોને ગ્રાન્ટ મળી શકશે?
જો આપણે ન્યૂ સાઉથ વેલ્સની જ વાત કરીએ તો ન્યૂ સાઉથ વેલ્સમાં 190 વિઝા હેઠળ એમને 2650 સીટો, એટલે એટલા લોકોને સ્ટેટ સ્પોન્સરશીપ ગ્રાન્ટ કરશે એવું આ વર્ષનો કોટામાં આપ્યું હતું, જે એપ્રોક્સિમેટલી એમણે 1772 સીટો વાપરી છે, એટલે એપ્રોક્સિમેટલી 67% સીટો ઓલરેડી વાપરી દીધી છે. પણ હવે કેવું કે જનરલી ફાઇનાન્શિયલનો પ્રોગ્રામ અરાઉન્ડ મેમાં બંધ થઈ જાય છે, એટલે આ એપ્રિલ મહિનો ચાલે છે અને મે મહિનો, એટલે મેક્સિમમ 2 મહિનામાં એમને બાકીની 30% જેવી સીટો વાપરવાની છે. એટલે મને એવું લાગે છે કે ઇન્વિટેશન હવે ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટ ગવર્મેન્ટ સારા એવા લોકોને કરશે, એટલે ન્યૂ સાઉથ વેલ્સની જે સ્ટેટ સ્પોન્સરશીપ ક્રાઇટેરિયા મીટ કરતા હશે એમની પોસિબિલિટી હવે થોડી વધારે રહેશે. અને 491ની જો વાત કરીએ ન્યૂ સાઉથ વેલ્સમાં, તો એમની જોડે હજુ બી 20% કોટા બાકી છે, એટલે એપ્રોક્સિમેટલી 300 જેવી સીટો બાકી છે એમને સ્પોન્સર કરવાની. અને આ જ વસ્તુને ધ્યાનમાં રહીને એમની રિક્વાયરમેન્ટ ઓછી કરી છે, બીકોઝ એમની પહેલા રિક્વાયરમેન્ટ એક વર્ષની કામ કરવાની હતી, તો એમાં એમને એટલા બધા એપ્લિકન્ટ નહોતા મળતા અને એમનો કોટા હજુ બી બાકી છે, એટલે એમની રિક્વાયરમેન્ટ એક વર્ષને ઘટાડીને હવે 6 મહિના કરી નાખી છે. વિક્ટોરિયાનો કોટા બહુ જ ક્લોઝ છે ફિનિશ થવામાં, 190માં 95% સીટો એમને ઓલરેડી વાપરી નાખી છે, કદાચ અત્યાર સુધી ક્લોઝ ટુ 100 આવી બી ગયું હોય, એટલે હવે ઇન્વિટેશન રાઉન્ડ થાય ના થાય એની કોઈ ગેરંટી નહીં. 491માં બી કંઈક 15% જેવો જ કોટા બાકી હતો. આના સિવાય વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, નોર્ધન ટેરેટરી સ્ટેટ ગવર્મેન્ટ એમણે તો પ્રોગ્રામ ઓલરેડી બંધ કરી દીધો હતો. અને જો સાઉથ ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો એમની જોડે 190માં એપ્રોક્સિમેટલી 15%ની સીટો, એપ્રોક્સિમેટલી 150 જેવી સીટો બાકી હતી સ્પોન્સર કરવાની. 491માં સાઉથ ઓસ્ટ્રેલિયા જોડે સારો એવો કોટા હજુ બી બાકી છે, એપ્રોક્સિમેટલી 25% જેવો, જેથી કરીને અમે એવું જોયું છે કે સાઉથ ઓસ્ટ્રેલિયા સ્ટેટ ગવર્મેન્ટ 491માં બધા પ્રાયોરિટી આપે છે. જેની જોડે પ્રાયોરિટી ના હોય, જેનું ઓક્યુપેશન પ્રાયોરિટીમાં ના હોય, તો એ લોકો 190માં સ્પોન્સરશીપ નહીં આપીને એમને ઓફર કરે છે કે તમારે 491 લેવું હોય તો લઈ લો, નહીં તો પછી આવતા વર્ષે ફરીથી તમે એપ્લાય કરજો એવું તેવું. એટલે ન્યૂ સાઉથ વેલ્સમાં 491 થોડું વધારે પોપ્યુલર થાય છે અને એની સીટો બી જે રીતે બાકી છે, મને લાગે છે કે એ પ્રોગ્રામ સારો ચાલશે. આ 1-2 મહિનામાં એ લોકો વધારે લોકોને ઇન્વાઇટ કરશે. ક્વીન્સલેન્ડમાં એપ્રોક્સિમેટલી 15% જેવો 190 અને 491 બંનેમાં એટલી સીટો બાકી છે, એટલે એ લોકો બી મોસ્ટ લાઇકલી આ મહિનામાં ઇન્વિટેશન રાઉન્ડ કહેતા હતા કે એપ્રિલ એન્ડમાં એ રાઉન્ડ કરશે, એટલે હોપફુલી 1 રાઉન્ડ કે 2 રાઉન્ડ મેક્સિમમ થશે. તસ્માનિયામાં બી એમને રિસેન્ટલી 2-3 અઠવાડિયા પહેલા અપડેટ આપી હતી કે એમાં એક અલગ કેટેગરી છે, ગોલ્ડ પાસ કરીને ગ્રીન પાસ ને એવી રીતે. તો પહેલા એ લોકો ગોલ્ડ પાસ, ગ્રીન પાસ, ઓરેન્જ પાસ બધામાં એપ્લિકેશન એક્સેપ્ટ કરતા હતા, પણ રિસેન્ટલી એમને કીધું કે હવે ગોલ્ડ પાસ એપ્લિકેશન હશે તો જ એક્સેપ્ટ કરશે, બીકોઝ એમ જોડે સીટો હવે કંઈ બાકી નથી, 50-1 સીટો જ હોપફુલી બાકી હશે 190માં. પણ એમની જોડે 491 નો કોટા હજુ બી સારો એવો બાકી છે, 200 સીટો જેવી બાકી છે. એમની જોડે ટોટલ 600 હતી, એમાંથી એટલે એપ્રોક્સિમેટલી 30% કોટા બાકી છે. એટલે ન્યુ તસ્માનિયા 491 માં મને લાગે છે સારું એવું પ્રોગ્રામ રન કરશે. બાકી રહ્યું કેનબેરા, કેનબેરામાં બી કંઈ ખાસ સીટો બાકી નથી, 15-20% જ બાકી છે. એટલે જનરલી કેવું ફાઇનાન્શિયલી અહીંયા પતવાયું, એટલે મોસ્ટ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટાર્ગેટ કરે કે એપ્રિલ મે સુધી પ્રોગ્રામને પતાવી દે, નહીં તો એમની જોડે જો સીટો પડી રહે તો એમને નવા વર્ષમાં એ સીટો તો કેરી ફોરવર્ડ થાય નહીં, એટલે જો યુઝ ના થાય તો એમની સીટો વેસ્ટ થઈ જાય. એટલે ટ્રાય કરે કે એટલા 2 મહિનામાં, મતલબ જનરલી એપ્રિલ કે મે મહિના સુધી લોકો પ્રોગ્રામ ફિનિશ કરી નાખે, કારણ કે તમને હજુ ઇન્વિટેશન મોકલે, પછી તમારે સ્ટેટ સ્પોન્સરશીપની એપ્લિકેશન નાખવાની, ડોક્યુમેન્ટ્સ નાખવાના, એ લોકો પછી એસેસ કરે, અને પછી એ લોકો તમને ફાઇનલ ઇન્વિટેશન આપે વિઝા લોન્ચ કરવામાં. એટલે એ 1 મહિનો બફર રાખે કે જૂનમાં એ લોકો પ્રોસેસ કરી શકે, એટલે બહુ મે સુધી ઇન્વિટેશન રાઉન્ડ થશે.
તો પાર્થભાઈ, બદલાયેલા સંજોગોને જોતા પરમેનન્ટ રેસિડેન્સીના ઈચ્છુક લોકોને આ બદલાવો સહાયતા કરશે કે તેમને માટે આ પ્રક્રિયા અઘરી બનાવશે?
જો આપણે સાઉથ ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, ન્યૂ સાઉથ વેલ્સની વાત કરીએ, તો આ બે સ્ટેટમાં હજુ બી સારી એવી સીટો બાકી છે. એટલે એમના માટે જે લોકો સાઉથ ઓસ્ટ્રેલિયા કે પછી ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટ સ્પોન્સરશીપની ઉપર વેઇટ કરતા હશે તો તે એલિજિબલ હશે, તો એમની પોસિબિલિટી સારી છે કે એમની ઇન્વિટેશન આ 1-2 મહિનામાં આવી જાય. બાકી બધા સ્ટેટનો કોટા નિયરલી ફૂલ છે, એટલે એમને મોસ્ટ લાઇકલી જુલાઈના નવા ચેન્જીસ અને નવી રિક્વાયરમેન્ટ માટે વેઇટ કરવો પડશે, પ્લસ નવો કોટા માટે. અને અત્યારે જે રીતે ગવર્મેન્ટ માઇગ્રેશન સ્ટ્રેટેજી ડિસેમ્બરમાં એનાઉન્સ કરી હતી એ પ્રમાણે લાગે છે કે ઘણા એવા ફેરફારો કરશે, એટલે જુલાઈનો પ્રોગ્રામનું કઈ રીતનો પ્રોગ્રામ રહેશે એની કોઈ અત્યારે હાલમાં આઈડિયા નથી. આના સિવાય 1-2 દિવસ પહેલાં જ એક CSOL કહીને લિસ્ટ અપડેટ કર્યું છે ગવર્મેન્ટે, કે જેમાં ઘણા બધા ઓક્યુપેશન કટ ઓફ કરવાની વાત કરે છે, જેમ કે શેફ છે, પછી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ઓક્યુપેશન છે, જે આ હાલના નાણાકીય વર્ષમાં ગવર્મેન્ટ કહેતું હતું કે આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ઓક્યુપેશનની એમની પ્રાયોરિટી છે, અને નેક્સ્ટ યરમાં એ લોકો કટ આઉટ કરવાની વાત કરે છે. પોસિબિલિટી છે કે ઓક્યુપેશન નીકળી જાય, પણ અગેન એ જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે એમાં ઘણા એપ્લિકન્ટ્સ અમે એવું સાંભળ્યું છે કે ડરી ગયા છે કે કદાચ આમાં પ્રોગ્રામમાં અમે ક્વોલિફાય નહીં થઈએ ને એવું તેવું. પણ અમને એવું લાગે છે કે એ જે ઓક્યુપેશન લિસ્ટ છે એ મેઇનલી એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝા કેટેગરી માટે છે, પણ એની અપડેટ આવશે હવે જુલાઈમાં. હાલ પ્રમાણે આપણે જો વાત કરીએ તો ન્યૂ સાઉથ વેલ્સ અને સાઉથ ઓસ્ટ્રેલિયન સ્ટેટ ગવર્મેન્ટમાં જે સ્ટેટ નોમિનેશન એપ્લિકેશન મૂકતા હોય અને એલિજિબલ હોય એમના માટે મને લાગે છે કે સારી એવી તક છે કે મે બી 1-2 મહિનામાં ઇન્વિટેશન આવે તો એમને લઈ લેવું જોઈએ, રેધર દેન કે પછી વેઇટ કરે કે અમે 190 લઈએ. જો એમને 190 એટલું ના હોય કન્સર્ન, અથવા તેમની સ્કિલ એટલી સારી ના હોય કે 190 ઇન્વિટેશન આવવામાં ડાઉટફુલ લાગતું હોય, તો બેટર છે કે 491 બી ઓફર કરતા હોય તો લઈ લેવું જોઈએ.
ભરતભાઈ, SBS ગુજરાતીને સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
No worries, thank you.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.